તારીખ 3/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 12
નથી ત્યાં સુધી પ્રતિતિ નથી આવતી. જોવે તો વિશ્વાસ આવે, એટલે જોવા માટે નિર્ણય કરવાની વાત છે. તું નિર્ણય કર, યથાર્થપણે એનો સ્વસંમુક્તામાં નિર્ણય કર, તને દેખાશે. દેખાશે પછી કોઈ અસમાધાનનો પ્રશ્ન નથી.
અનુસંધાન જ્ઞાન દશામાં પરિવર્તિત થાય છે.
સુવિચારણાનું લક્ષણ એ છે કે તમામ વિચારોનું કેન્દ્ર સ્થાન એક આત્મહિત છે. આત્મહિતના લક્ષ્ય જ ચાલતી વિચારણા વિચારણામાં આત્મહિતનું લક્ષ્ય નિરંતર રહેતું હોય છે. કારણ કે તો પ્રયોજન છે, આત્મહિત કરવું તો પ્રયોજન છે, તો એ શું વિચારણા છે. અને નહીંતર આત્મહિતનું લક્ષ્ય ન જળવાતું હોય તો એ બધી વિચારણા છે કે જેનું કોઈ ખાસ ફળ નથી આવવાનું. ફાલતુની વિચારણા થઈ ગઈ છે, એ ફરક છે. બે વર્ષે એક તો આ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવનારા જીવોને ભૂલ થાય છે, એક એવી પણ ભૂલ થાય છે કે એને નવું નવું જાણવાનું મળે છે, અનેક નવી નવી વાતો જાણવાનું મળે છે, અને એ એને ગમે પણ છે. નવું નવું જાણવું ગમે પણ છે, એટલે આત્મહિતનું લક્ષ્ય છૂટીને નવું જાણવાનું લક્ષ્ય થઈ જાય છે. ગુરુદેવના પ્રવચનો સાંભળ્યા પછી એવી ચર્ચા કરતા અનેક મુમુક્ષુઓને જોયા છે ને સાંભળ્યા છે. આજના વ્યાખ્યાનમાં નવીન શું આવ્યું, નવો ન્યાય શું આવ્યો, એ નવું આવે છે એમાં એને રસ છે. ગુરુદેવ આત્મા બતાવે છે એમાં અપૂર્વતા લાગતી નથી, એમાં નવીનતા લાગતી નથી, ને આત્મરસ આવતો નથી. એટલે નવો ન્યાય શું આવ્યો, નવી વાત શું આવી. નવા માટે આવ્યો છું તો નવું નવું જોવું એક આખી દુનિયા પડી છે, બધું નવું નવું જ તને જોવાનું મળશે. પણ એ જે કુતૂહલ વૃત્તિ છે એ પરરુચિમાં ત્યાં દર્શાવે છે, પ્રસિદ્ધ કરે છે. એ પરરુચિને લઈને એવું થાય છે. એટલે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા પછી આવી રીતે પરરુચિ પોતાનું કામ કર્યા કરે છે. પોતે એવી રીતે છેતરાય છે કે હું તો નવું નવું સમજવા માટે પ્રયત્ન કરું છું, ઘણું જાણવાનો અને ઘણું સમજવાનો પ્રયત્ન કરું છું. એ વિચારનાને શું વિચારના ન કહેવાય. તત્વજ્ઞાનનો અભ્યાસ એવા પ્રકારને લઈને કદાચ બળો થઈ જાય, વિશાળ થઈ જાય, એ બનવા જોગ છે. શું ગુરુદેવ જે પ્રવચન કરે છે એમાં પછી જયારે એને એમ લાગે છે કે આ તો બધું મારું સાંભળેલું જ આવે છે અને હવે કઈ નવું ખાસ આવતું નથી, તો જીવને સાંભળવાનો રસ ઘટી જાય છે. આવા પ્રકાર પણ જોયા છે. આનું શું કારણ? કે નવું નવું જાણે જોઈ છે એ મળતું નથી. મુમુક્ષુભાઈ બહુ બુદ્ધિવાળા માણસ છે, એમ કહેતા હતા કે સારું ગુરુદેવને સાંભળીએ કે ગમે તે વક્તાને સાંભળીએ, 15 દિવસ પછી જૂનું થઈ જાય છે બધું. 15 દિવસ સુધી કંઈક નવું નવું આવતું એવું લાગે. એક જ વક્તાને 15 દિવસ સાંભળો પછી તમને એમ લાગે કે આ તો બધું આપણે જે સાંભળ્યું તો એ જ બોલે છે હવે પાછું, એટલે જૂનું થઈ જાય છે. એ તો એટલે છોકરા જેવું છે કે છોકરાને રમકડું આપો, 5-15 દિવસ જૂનું થાય પછી રમકડું ગમે એવું સારું હોય તો ફેંકે, પછી નવું રમકડું આપો તો રમે. બાળ બુદ્ધિ જેવું થઈ જાય છે પછી. એ બધી તત્વજ્ઞાનની વિચારણા બધી શું વિચારણા ના આવે, આ એક પ્રકાર લગભગ જોવામાં આવે છે. અને એમાં ક્ષોપસમ વધારવાનો અભિપ્રાય ગર્ભિત છે. અને ક્ષોપસમ જો વધી જાય તો એનું અહમ પણ થયા વગર રહે નહીં, એટલે પછી બધા એક પછી એક દૂષણ શરૂ થઈ જાય, નવા નવા દોષ આવવા માંડે પછી એમાંથી. કહેવાય તત્વજ્ઞાન નો અભ્યાસ ખરેખર દોષ વૃદ્ધિ નો અભ્યાસ છે. એવું થઈ પડે એ સુરચાના વાળાને ન થાય, કેમ કે એનું એક લક્ષ્ય છે કે મારે આત્મહિત જ કરવું છે, મારે બીજું કોઈ પ્રયોજન નથી. દરેક વાતમાં એ એનું લક્ષ્ય સાથે જ રહે છે, રાખવું નથી પડતું, ઓટોમેટિક સાથે રહે છે. એને આત્મજ્ઞાન થાય છે. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન, એની લિંક છે વિચારણા અને અનુભવને.
જે પર્ટિક્યુલર ગુરુદેવનો સબ્જેક્ટ જે કંઈ પ્રવચન આવતો હોય, ગુરુદેવનો જે કંઈ પ્રવચન આવતો હોય તો એમાં એક પર્ટિક્યુલર સબ્જેક્ટ આવે જે પોતાને ગમતો હોય તો તે વખતે એનો ઉલ્લાસ આવે, તો આ પણ ખોટું છે.
પર્ટિક્યુલરમાં એવું છે કે જે પરમહિતનો વિષય આવતો હોય અને ઉલ્લાસ આવે તો એ કંઈ ઈ દોષમાં નથી જતો. પણ કોઈ પણ પડખાની કે કોઈ પણ વાતનો પક્ષ કર્યો હોય અને પોતાના પક્ષનો વિષય આવે અને એને લઈને એને ગમતું હોય તો દોષ થાય. એવા બે પ્રકાર છે.
પોતે જે
તત્વ, જેમ કે આજનો વિષય શરૂ થયો પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય, તો એ જીવને રુચિનો વિષય છે. આત્માર્થે જીવનો પણ એ આત્મરુચિનો વિષય છે, એમાં એને વિશેષ ઉલ્લાસ આવવો જોઈએ અને આવે તો એ સારું લક્ષણ છે. ખુદ ગુરુદેવને પણ જુઓ ને, વક્તા તરીકે પણ ઉલ્લાસ આવે છે, એમાં વાંધો નથી, એમાં કોઈ દોષ આવવાનો પ્રકાર નથી. પણ ખાલી પોતે કોઈ પક્ષમાં આવી ગયો હોય, વાદ વિવાદમાં આવી ગયો હોય શું, અને એ વિષય આવે ત્યારે રાજી થતો હોય તો એને નુકસાન કરે, તો નુકસાન થાય. એક એક વાતમાં આવા બધા ભેદ પ્રભેદો છે,
જિમ્મેદારી ઘણી બધી છે. વિચારવાની વિચારમાં કઈ વાર એમ લાગે છે ભેદરેખા બહુ પાતળી, કોઈ કોઈ વિષયમાં તો ઘણી પાતળી થઈ જાય છે.
જ્ઞાન પોતે જ, આત્મા પોતે જ સૂક્ષ્મ સ્વભાવે છે. જ્ઞાનનો પણ સૂક્ષ્મપણે પરિણામનો સ્વભાવ છે. આમાં પાતળી હોય તો એમાં શું માનવું છે? નહીં તો દુનિયામાં જગતમાં દરેક વ્યવહારમાં પાતળી હોય જ છે. વેદરેખા એક માણસ ખર્ચ કરે તો એ ઉડાવે ન ગણાવવો જોઈએ અને ઉદાર ગણાવવો જોઈએ. ઉડાવપણો ઉદારપણો, વેદરેખા તો પાતળી જ છે. એક એક માણસ ની બે છાપ કેમ હોય છે? એક માણસ કહે છે કે ઉદાર છું, બીજો કહે ના ભાઈ ઉદાર છે. દ્રષ્ટિ ફેર હોય છે કે નહીં? માણસ તો જે છે એ છે. ભેદરેખા તો દરેક વ્યવહારમાં એવી પાતળી છે જ.
કાલ પ્રવચનમાં જે કઈ વાત આવી, આજે પછી હતી કે તારે કોઈ ટેપ સાંભળી પછી,
જે ચીજ નો રસ છે ને એ ગમે એટલી વાર આવે તો રસ જ ઉપજાવે. સંગીત, તેનું તે ગીત કેમ સાંભળે છે? રસ ઉપજાવે છે કે નહીં? ક્યારે એને ખબર નથી કે અમે સાંભળેલું છે, કેમ રસ આવે છે?
સાંભળેલો છે એમ તો રસ આવે છે, આજે પણ સાંભળે એમાં પણ રસ આવે છે. આ કેમ થાય કે હું આ બાબતમાં કઈ જાણતો નથી?
તમે જાણતો હોય તો એને રસ લેવાનું પ્રયોજન તો રસ લેવાનું છે. જાણવા નહીં જાણવા સાથે પ્રયોજન નથી. પ્રયોજન તો રસ લેવા સાથે છે. પહેલા ને ફરી ની વાત આવે, રસ આવતો હોય તો શું વાંધો છે? જાણી જોઈને એને ખબર છે. બહુ સરસ વાત આવી, આ વિષય શરૂ થયો, આપણે સમજીએ છીએ. એ જ વિષય શરૂ થયો, આપણો રૂચિનો વિષય છે, રસનો વિષય છે.
એમ લેવું
ચોક્કસ, પછી કઈ વાંધો
નથી.
રોજ થાય છે કે હું જાણું છું એમાં તો રસ ઉડી જાય છે. મને ખબર છે એમાં રસ ઉડી જાય છે. ઉલટો સુલટો ફરક છે. કોઈ જાણે છે, એકને રસ આવે છે ને એકને રસ ઉડી જાય છે.
બંને પ્રકાર
બે પ્રકાર બને છે જાણવામાં, જાણવા વાળાને જ. તો જાણેલું ફરી જાણવામાં કઈ બીજો વાંધો નથી. રસ આવે છે કે નથી આવતો એટલો જ સવાલ છે. આ ગાથા આપણે વાંચી છે, સાંભળી છે, આજે શરૂ થયું તો આપણને રસ વીધો પણ હોય તો બહુ સરસ. ગાથા શરૂ થયું એમ થયું કે ઘડિયાળ રોકાઈ જાય તો સારું, કલાક ન પૂરો થાય તો સારું.
સિદ્ધ કરવામાં મને વિશેષ એમાં કઈક મળ્યું છે તો એમાં એને આપોઆપ એને રસ વધતો જાય.
અને પછી બીજા પડખાઓ એવા છે કે એના વાંચીમાં જાય તો રસ વધારે આવે. પછી જે સ્વરૂપ કે છે એ સ્વરૂપનો મહિમા હોય પોતાને, તો કેનાર વિષય શરૂ કરે તો પોતાનો મહિમા આપોઆપ જાગૃત થાય અથવા વૃદ્ધિગત થાય. એ બધા પ્રકાર બને.
નફો મેળવવામાં જુદા જુદા પડખામાં પણ રસ હોય છે અને નફો મેળવવામાં વધારે ઊંડાણમાં જવામાં પણ રસ હોય છે.
એને લાભનું કારણ છે એમ, આમાં પોતાને આત્મશાંતિનું સુખનું કારણ છે. રસામાંનું મુખ્ય કારણ તો એ છે કે પોતાના લાભનું કારણ છે, શાંતિનું અને સુખનું કારણ છે. જે માણસ ખાલી શબ્દના અર્થ સુધી જાય છે, જે મુમુક્ષ સાંભળતી વખતે શબ્દના અર્થ સુધી જાય છે અને અર્થ જાણી લીધા પછી એને પૂર્ણ વિરામ થઈ જાય છે, ચાલો આ ગાથાનો કે આ શબ્દનો અર્થ આપણે જાણી લીધો, પછી એના વાચ્યબાજુનો કે કોઈ એને લેવા દેવા નથી, એને પછી રસ નહીં આવે. કેમ કે એને શબ્દાર્થ ની ખબર છે, કારણ કે એને અર્થ જાણવાનો એક વ્યામો હતો, એ તો પહેલા પૂરો થઈ ગયો છે. એટલે બહુ સારું લક્ષણ બેનશ્રીને ચર્ચામાં અવારનવારી વાત કોઈ વાર આપતી હતી, એમની વાણીમાં પણ એ વાત છે કે ગુરુદેવની વાણી અપૂર્વ છે. તો અપૂર્વ કેમ કહે, પછી પછી પચાસ પચાસ વર્ષ સાંભળ્યા પછી સવારે સાંભળીને બપોરે અપૂર્વ કેમ કહેવાય, તો કે ગુરુદેવના આત્મભાવો અપૂર્વ નીકળે છે અને જે આત્મભાવમાં અપૂર્વતા છે એ પૂર્વ પોતાની અપૂર્વતા પોતાને ભાસે છે, માટે ઉપચાર કરે છે કે વાણી અપૂર્વ છે. એવું થવું જોઈએ, એના બદલે ખબર પડે કે ભાઈ ભૂયે થમસીદો ખલું દીઠું સમાધિ થી હવદી જીવો વ્યવહારો અભૂય થો પવાર અભૂતાર છે, ખબર છે આપણે થઈ ગયું શબ્દનો અર્થ ખબર છે, પછી રસ નહીં આવે તો ખબર છે કે અગિયારમી ગાથામાં વ્યવહારનો ભૂતાર્થ કીધો છે અને ભૂતાર્થ આશ્રિત સમ્યક દ્રષ્ટિ છે. શબ્દાર્થ તો બહુ સીધો સાધો છે, કેટલા અપૂર્વ ભાવો એમાં ભેરા છે. ત્યાં સુધી પોતાની જ્ઞાનને રુચિ સ્પર્શે નહીં, ત્યાં સુધી તો બધું પછી કંટાળાનું કારણ થઈ જાય, પછી રસ ઘટી જાય, ઊંઘ આવે.
પોતે આવે છે એમ નથી,
નવું નવું આવે છે, પોતાને ખ્યાલ હતો, પોતાનો તો અનુભવ બોલે છે, નવું નવું આવે છે. કેટલું નહી, કોઈ ગાથા ઉપર બહુ સારું પ્રવચન ગુરુદેવ નું આવી ગયું હોય અને બીજે દિવસે એ ગાથા તે કલાકમાં પૂરી થઈ હોય અને બીજે દિવસે બીજી ગાથા શરૂ થવાની હોય અને કોઈ શ્રોતા એમ કે મુમુક્ષુ છે કાલે બહુ સરસ આ ગાથા ઉપર પ્રવચન આવ્યું, ફરીને લે ને ગુરુદેવ નો તો રસ હોય એટલે તો ફરીને લે, એ ફરીને લે ત્યારે પ્રવચનમાં પાછું બીજું આવે, પછી પોતે કે જો કાળ આનું તો આવ્યું કઈ એનું આવે એવું થોડું છે, ગાથા એની છે એટલે એનું આવે એવું થોડું છે, એવું બનતું હોય છે. હવે એમાં ક્યાં ખબર છે ની વાત રે, ગુરુદેવ નો એ જ ગાથામાં કયો ભાવ નીકળશે એની ખબર છે ની વાત ક્યાં રહી, કે મને ખબર છે આ ગાથામાં અર્થ શું છે ને પ્રવચન શું આવવાનું, એ વાત ક્યાં રહી. પણ પૂર્વગ્રહ લઈને બેસે તો પછી ખબર ખબર છે, પૂર્વગ્રહ થઈ ગયો. પૂર્વગ્રહ ને અંગ્રેજીમાં પ્રેજ્યુડાઇસ કે છે, પ્રેજ્યુડાઇસ નો રૂઢિ અર્થ બહુ ખરાબ છે,
એટલે ગાથા સમજવામાં જેને રસ છે એને તો નવું કઈ લાગવાનું નહીં. એને આત્મા સમજવામાં રસ હોય એને એ ગાથા નવી લાગવાની.
આત્મા
સમજવામાં એને રસ. ત્યાં તો એને સ્પષ્ટ દેખાય ને કે આત્મા સમજાયો નથી. આત્મા સમજાયો નથી તો એને સ્પષ્ટ એની સામે રહે છે. ગાથા સમજાય છે કે નહીં એ તો શાબ્દિક રીતે એને એમ મેળવવાનો એને પાસે સવાલ ઉભો થાય છે. આમાં તો એને એ સવાલ તો રહેતો નથી.
આત્માને જિજ્ઞાસા હોય તો વાંધો ન આવે. આત્માને જિજ્ઞાસા હોય તો એનો અર્થ એમ થાય છે કે ગુરુદેવ તો દરેક પ્રવચનમાં આત્મા સમજાવે છે અને હું આત્મા હજી સમજ્યો નથી. માટે મારે તો એમના દરેક પ્રવચનમાંથી આત્મા સમજવાનું મને જિજ્ઞાસાને રસાવવી જોઈએ. જિજ્ઞાસા રહેવી જોઈએ એને રસાવવો જોઈએ બસ. પછી ક્યાં સવાલ રહેશે?
એટલે હું સમજ્યો નથી કૃત્રિમ કરવાની છે. પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી તો પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી એમ કહીને એને પરમાર્થ ભણી વળવાનું કયો દ્રષ્ટિકોણ એમાંથી બતાવવું? કારણ કે વસ્તુની સ્થિતિ તો સામે ઊભી પડે કે પર્યાય દ્રવ્ય રૂપ થઈ નથી અને દ્રવ્ય પર્યાય રૂપ થયું નથી એટલે દ્રવ્ય પર્યાયમાં આવ્યું નથી. પણ પર્યાય દ્રવ્યને જાણ્યું છે, વાસદ્યું છે. હવે એમાંથી એને એને એમાંથી કયા દ્રષ્ટિકોણથી એને આત્મરસ એમાંથી ઉભો કરે છે?
શું છે કે પર્યાય બુદ્ધિ છોડાવી છે. પર્યાય બુદ્ધિમાં પર્યાયનો રસ છે એ છોડાવવો છે અને સ્વભાવ બુદ્ધિ કરે એને સ્વભાવનો રસ કરાવવો છે. એટલે નિષેધ કરે છે પર્યાયનો. પર્યાયમાં દરેક આવ્યું નથી એમ કરીને પર્યાયનો નિષેધ કરે છે ને, તો એ પર્યાય બુદ્ધિનો નિષેધ છે એની અંદર અને પર્યાયના રસનો પણ નિષેધ છે. જેમ કે સાંભળનાર જ્ઞાની છે એમ કહ્યો, તો જ્ઞાની સભામાં બેઠા એને કેમ રસ આવે? એ તો એનો રુચિ નો રસ નો વિષય છે અને તો આવે જ તે વિશેષપણે. એટલે પર્યાય બુદ્ધિ નથી એમને, પણ કોઈ પણ નિમિત્તે દ્રવ્ય સ્વભાવની મહત્તા અને મહિમા ગવાય છે. કેવો જ્ઞાન પર્યાય પણ એટલે મોક્ષની પર્યાયમાં પણ કરતા નથી, મોક્ષની પર્યાય પણ એ કરતો નથી એમ કોઈને એની મહત્તા બતાવી છે. બસ મહત્તા બતાવે જરા સારો.
અહીંયા જયારે દ્રવ્ય ને પર્યાયમાં પર્યાય પ્રત્યેની ઉદાસીનતા બતાવે છે અને એ ઉદાસીનતાથી વિતરાગતા તરફ એનું વલણ જાય છે. હવે એ પાછું એને એ વાતમાં જ્યારે કે ભાઈ આ પ્રાપ્ત કરવા જેવું છે કે ભાઈ મુક્તિ પ્રાપ્ત કરવા જેવી છે, અથવા મુક્તિમાં આવું છે, એમાં આનંદ છે, આમ છે આમ છે, તો એમ જયારે દશાનું વર્ણન કરે તો એમાંથી વિતરાગતા ઉભી થાય. એ કેવી રીતે ઉભી
થાય? એમાં સ્વભાવ વ્યક્ત છે ને, હું વસ્તુ સ્વભાવ નથી. અધ્યાત્મ દશામાં સ્વભાવ વ્યક્ત છે અને ત્રિકાળીમાં સ્વભાવ અવ્યક્ત છે. વ્યક્તપણે હો કે અવ્યક્તપણે હો, હું સ્વભાવનો રસ છે એટલે સ્વભાવના રસનું પોષણ કરે છે. બીજો એક એનો ન્યાય એવો પણ છે કે સમ્યક દર્શનનો ઘણો મહિમા છે, કેમ કે અધ્યાત્મ પર્યાય છે. મુનિપણાનો પણ ઘણો મહિમા છે, કેમ કે અધ્યાત્મ પર્યાય છે. અને કેવળ જ્ઞાનાદિ પૂર્ણ મોક્ષ દશાનો પણ ઘણો મહિમા છે, કેમ કે એ પણ અધ્યાત્મ પર્યાય છે. હવે પર્યાયનો મહિમા ગ્રંથોની અંદર શાસ્ત્રોની અંદર આવે છે, તો એ પર્યાયનો મહિમા પણ ખરેખર દ્રવ્યનો મહિમા સૂચિત કરે છે. કેમ કે એ પર્યાયો ક્યારે એવી પ્રગટ થઈ કે દ્રવ્યની સેવા કરતા પ્રગટ થઈ છે. તો જેની સેવા કરનારી દાસી આટલી સમૃદ્ધ છે, મહિમાવંત છે, એ રાજા કેટલો મહિમાવંત છે એમ ત્યાંથી પણ નીકળે છે. રાજા એટલો બધો મહિમાવંત છે કે એની મહિમા પાર પડતી નથી, એટલે બીજી રીતે એની મહિમા દેખાડવામાં આવે છે. ચક્રવર્તીની સંપત્તિ ગણી શકાતી નથી, તો કે ભાઈ એની લાદી ફ્લોરિંગ છે ને એ મણિરત્નની છે. આપણે તો મણિરત્નનું એક મંગ હોય, એને તો ચોસલા જ છે, 2x2 કે 4x4 ને લાદી જ મણિરત્નની છે. તો એની વાત તો એને એને લાદી ની કરવી છે જેના ઉપર એ હાલે છે, બુટ ચંપલ પહેરીને, મોજડી પહેરીને. પણ ત્યાંથી એની સંપત્તિ બતાવી શકાય છે કે હું રાજા કેટલો સંપત્તિવાન છે એમ. જેની પર્યાયમાં આવા ગુણ પ્રગટ્યા છે એ મૂળ વસ્તુ કેટલી ગુણવાન, એવું બતાવવા માટે પણ અધ્યાત્મ પર્યાયનો મહિમા આવે છે. દ્રષ્ટિકોણ સાચો હોય એને તો કઈ વાંધો જ નથી આવતો. સવડા ઘડા ઉપર બધું સવડું ઉતરે છે, ક્યાંય તકલીફ જ નથી પડતી.
એટલે જેમ વક્તા અવારનવાર પોતાનો ઈરાદો બદલે છે કે કોઈ વખત દ્રવ્યના વખાણ કરે, ઈરાદો એટલે છેલ્લો ઈરાદો એનો પેલો છે,
અલ્ટિમેટ કબૂલ
કબૂલ છે, એ વાતને રાખીને વાત કરી.
પદ્ધતિ શૈલી બદલે છે,
શૈલી બદલે છે. તો જેમ એ શૈલી બદલે છે તો એમ શ્રોતાએ પણ એ રીતે શૈલીથી પરિચિત થવું પડે ને, કે કેમ
એમાં એવું છે કે જેની નજર પોતાના મૂળ ઈરાદા ઉપર છે એને તો ગમે તે ગમે એ શૈલીમાંથી જ મળે છે.
એટલે
દાખલા તરીકે આ તો એકને એક વક્તાની શૈલી, પણ જુદા જુદા જ્ઞાનીની તો જુદી જુદી જ શૈલી હોય. તો કોઈ એમ કે શ્રીમદજીની શૈલી કરતા ગુરુદેવની શૈલી આપણને બહુ ગમે, તો હિંમતતો નથી કાંઈ એમ કહેવાનો કઈ હમતતો નથી. કેમ કે દરેક જ્ઞાનીની કોઈ પણ શૈલીની અંદર વિષય એક જ છે. તને એ મૂળ મુદ્દાનો રસ છે કે નહીં વાત કર, કહેનારા જુદા જુદા છે, શૈલી જુદી જુદી છે, પણ વાત તો એક ને એક જ કહેવાય છે. તત્વ તો બીજું કહેવાતું જ નથી. તને તત્વનો રસ છે કે તને શૈલીનો રસ છે? શૈલી તો પુદ્ગળાત્મક છે, તને પુદ્ગળનો રસ છે, તને તત્વનો રસ જ નથી.
એમ ન બને કે એને ભલે એને તત્વનો રસ છે એ વાત ચોક્કસ છે, શૈલી ફરક છે એ વાત પણ આપણે સામે રાખીએ. હવે એક શૈલીમાંથી એને એને જેને કંઈક ગેડ સરખી રીતે બેસી ગયેલી છે અને ઓલી શૈલીનું જરાક એને પકડતા જરા એને અથવા તો એમાં પરોતા જેને કહીએ આપણે એને થોડુંક કઠિન લાગે એમ ન બની શકે.
એવું છે કે તત્વને વ્યક્ત કરવાની કળા, એનું નામ શૈલી છે. શું શૈલી? શું છે તત્વની અભિવ્યક્તિ છે ને, તો એ અભિવ્યક્તિ કરવાની કળા દરેક જ્ઞાની પાસે છે, અને બધી કળામાં સુંદરતા છે. એક માણસને હજારો ડિઝાઇન દોરતા આવડે છે, તો એ બધી ડિઝાઇનોમાં એની કળા છે. આ ડિઝાઇન કરતા આ ડિઝાઇન સારી છે, એ ડિઝાઇન નથી સમજતો.
બધી શૈલીઓ એ એક રસવાય છે એમ તમે છે, એના અંતિમથી જોવું તો બરાબર છે, પણ એને જયારે ગ્રહણ કરવું છે તો ગ્રહણ કરવામાં એને અમુક પદ્ધતિ થી એને જરા વધારે રસ, જેમ બેન સિંહના વચનામૃતમાં આવે કે ભાઈ મનન કરવું કે ચિંતન કરવું કે શું કરવું, તો એમાંથી એમ કે છે કે ભાઈ વાંચન કરવું, તો એમાં એમ કહે છે ભાઈ તમને જેમાં રસ પડે એમાં કરવું, એમ એમ કહેવામાં આવે છે. તો એટલે કેવી રીતે?
એ જુદી વાત છે, એ તો બાહ્ય સાધનની વાત છે. એ કોઈને કોઈ બાહ્ય સાધનો ઠીક પડે, કોઈને કોઈ બાહ્ય સાધન ઠીક પડે, પણ રસ તો જ બેમાંથી એક જ પ્રકારે લઈએ. સાંભળીને જે રસ લે, કોઈ વાંચીને રસ લઈએ, શું કંઈ તો રસ તો લઈએ છે બે જણા. એટલે એમાં કાંઈ એનો આ જ હોવું જોઈએ, એનો આગ્રહ ન હોવો જોઈએ, એમ એમનું કહેવું છે. કેમ કે કોઈ રસ જ લઈએ છે માટે. એમ અહીંયા પણ કોઈ પણ શૈલીમાંથી એને રસ આવવો જ જોઈએ એમ કહેવું છે.
એમાં
એવું લાગે છે, આવી પદ્ધતિ થી આ તત્વનો વ્યક્ત કરે છે એમને, આવી કળા છે એમની પાસે, આની પાસે આવી કળા છે, આની પાસે આવી કળા છે, આની પાસે આવી કળા છે. પાંચ જ્ઞાનીઓને પાંચ કળાની પાંચેની સુંદરતા એને દેખાય છે. જે જે અભિવ્યક્ત કરવાની જે કળાની સુંદરતા છે એ પાંચેને સારી લાગે છે. હા, બહુ સરસ છે, ઘણી સરસ રીતે વ્યક્ત કરે છે.
એ તો પાંચની કળાને એટલે કે એની વ્યક્ત કરવાની પદ્ધતિને બરોબર સમજી શકે એને માટે આપણે
તત્વને સમજે ને, એને તો કઈ તકલીફ નથી પડતી. જે તત્વને નથી સમજતો એને તકલીફ પડે છે. એમાં શું થાય છે, જે તત્વને ન સમજે ને તો તકલીફ પડે, તત્વને સમજે ત્યારે એમ થાય અરે તત્વ તો એનું જ કહ્યું પણ આવી સરસ રીતે કહી દીધું એમ તરત આવે.
જેમ કોઈ આચાર્ય ભગવંતે કોઈ ગ્રંથ કર્યા હોય તો એને બહુ સંક્ષિપ્તમાં આખું વર્ણન કર્યું હોય, અને જેમ કોઈએ વિસ્તારથી વર્ણન કર્યું હોય. આની બુદ્ધિ એટલી નથી કે સંક્ષિપ્ત વર્ણનનો હેતુ એની દ્વારા સમજી શકે, એટલી આની પાસે બુદ્ધિ નથી. એટલે વિસ્તારમાંથી એ પકડવાનો એનો પ્રયત્ન એને કરવો પડે. મને વિસ્તાર ગમે છે એમ પણ કહે.
તત્વ ગ્રહણ થાય તો કાંઈ તકલીફ નથી પડતી, તત્વ નથી ગ્રહણ થતું ત્યાં સુધીની આ બધી તકલીફો છે.
અને શ્રીમદના પત્ર છે જે તને સમજાવો છો ક્યારેક બોબરા આમ આવો આવો ઉઢાક લેખો છે, અમે જે વાંચ્યા બેસી છીએ તમને પત્ર સમજાવતું નથી. બધા
હું એ જ કહું છું કે તત્વ નથી પકડતું ત્યાં સુધી જ આ તકલીફ છે, હું તો એ તો કહું છું, તમે કહો છો એ જ હું કહું છું.
ગુરુદેવ સ્પષ્ટીકરણ સમજાવે,
જો એમાંથી તત્વ પકડાય. ગુરુદેવે કેમ એ પત્રનો મહિમા કર્યો? ગુરુદેવે કર્યો કે ન કર્યો એ પત્ર વાંચતા મહિમા? હે, કેમ કે તત્વ પકડાનો, તત્વ પકડાય પછી કઈ તકલીફ છે જ નહીં, જે નથી પકડાતું એની તકલીફ છે. તમે એમ કહો છો કે મને ગુરુદેવની શૈલી ગમે છે, પણ એમાંથી તત્વ પકડાય છે આ મારો પ્રશ્ન છે. શું તમને ગુરુદેવની શૈલી ગમે છે એની સામે મને વાંધો નથી, શું? પણ તમને શ્રીમતીની શૈલી નથી ગમતી એની સામે મને જરૂર વાંધો છે. એટલે શું છે કે જો તમને ગુરુદેવનું વાણીમાંથી તમને તત્વ પકડાતું હોય તો તમને શ્રીમદજીની વાણીમાંથી પણ તત્વ જ પકડાય ને, તમને સોગાનંદજીની વાણીમાંથી પણ તત્વ જ પકડાય ને, બેનશ્રીની વાણીમાંથી તત્વ પકડાય, અને બનારસીદાસની વાણીમાંથી પણ તત્વ પકડાય. ભલે એ પદ્યમાં હોય બનાસ નાટક સમયસર, પણ તમને રસ આવે છે. અને બીજા જ્ઞાની હોય, ભક્તિ કરી હોય ને, તો એમ જ રસ આવે તમને. જીનવાણી ની સ્તુતિ કરી હોય, પણ એ જ્ઞાની એ કરી હોય તો એવી તાત્વિક કરી હોય કે એમાં તત્વ કર્યું હોય તો તમને રસ આવે. જે ક્ષોભસમ છે એની આ બધી મર્યાદા નો વિષય થઈ ગયો. તત્વ ગ્રહણ ને ક્ષોભસમ સાથે સંબંધ નથી. સંઘની પંચેન્દ્રિય પકડે છે. તમે હું એક તમને બહુ સરસ આનો એક જીવન દ્રષ્ટાંત બહુ સરસ બની ગયો કે સોગાનુજી હિન્દી ભાષી મનુષ્ય હતા અને ગુજરાતી ભાષા તો એ સમજતા જ નહોતા. પણ પહેલી વાર આવીને ક્યાંથી સમ્યક દર્શન લીધું એ મને સમજાવો. એ વખતે હિન્દીમાં પ્રવચન થોડું આપ્યું હતું, ગુજરાતીમાં પ્રવચન આપ્યું હતું. જ્ઞાન ને રાગ જુદા છે એમ સાંભળ્યું હતું, જુદા હે એમ નતું સાંભળ્યું. જ્ઞાન ઓર રાગ જુદા હે એમ નતું સાંભળ્યું, જ્ઞાન ને રાગ જુદા છે એમ સાંભળ્યું. જુદા શબ્દ
અને ક્યાં શબ્દ આવે છે?
અને નો આવે, હવે નો આવે. હું તો મારું શું કેવું છે કે ગુજરાતી ભાષા નહોતા જાણતા અને પ્રવચન ગુજરાતીમાં ચાલતું હતું એ આવ્યા ત્યારે. કેમ કે એ તો ચિંતા જ આવી ચડ્યા હતા. દાદા માણસ આવે તો ખબર પડી જાય કે હિન્દી ભાષી છે અને ગુરુદેવ જરાક હિન્દીમાં બોલે. એ તો પૂરેપૂરું નહીં શું, પણ આ તો ગુજરાતીમાં હતા તો એમને સમ્યક દર્શન કેમ લઈ લીધું? કહેવાનો મતલબ શું છે, ભાષા નથી પકડવાની, ભાવ પકડવાનો છે. તો ભાવ પકડી લીધો એમને, અને ભાવ તો બાળક પકડે છે. 6 મહિનાનું છોકરું ઘોડિયામાં હતું હોય ને એ પકડે છે, અને એને આંખ કાઢીને કચરા ખીજાઈને વાત કરે તો એ હોઠ કાઢશે સીધો, રડવા મળશે. જીવ છે કે નહીં
એમ તો સમર્થનમાં કહી તો મહાવીર ભગવાને જે સાંભળ્યું, હવે એમાં તો એને મનુષ્ય વાણીથી તો પરિચિત નથી.
ના, એ તો માનો ચારણ રુદ્ધિધારી મુનિઓ પાસે લબ્ધિ હોય અને એની ભાષામાં વાત કરી હોય, સિંહની ભાષામાં. તો જેમ ભરવાડ ઢોરની ભાષામાં પાણી પીવડાવે છે, બોલાવે છે, પાછું વાળે છે, ઢોરાયેલું જતું હોય અને ગાય જતું હોય ને પાછી વાળવું હોય તો એ કંઈક એવી રીતે ભાષા કાઢે અનક્ષરી, એ પાછી વળી જાય ગાય. શું કેમ કે એની એની ભાષા એ જાણે છે એની સાથે. એમ કોઈ એની લબ્ધિ હોય એ તો જુદી વાત છે. આ તો એક જીવન દ્રષ્ટાંત છે આપણી સામે. શું કે ભાષાને તકલીફ નથી પડતી? મહેન્દ્રભાઈ, શ્રીમદજીની ભાષાને તકલીફ નથી પડતી, હિન્દી ગુજરાતી ભાષાની તકલીફ નથી પડતી. ભાવ પકડવાની તૈયારી જોઈએ કે યોગ્યતા જોઈએ, આટલો સવાલ છે. મને સારી પેન્સિલ જોઈએ, અણીદાર પેન્સિલ જોઈએ, હરા રંગ વાળી જોઈએ ને, તો હું લખું નહીં, તો હું નહીં લખું. અડધી પેન્સિલ નહીં હાલે, ઘા કરી દે એના જેવું. શૈલી રસ છે,
એમાં જાણ્યા જાણે બીજા જ્ઞાની નો નિષેધ, અવગુણ ના
તત્વ નો નિષેધ થાય છે.
તત્વ નિષેધ થાય છે.
ખાવા પીવાનો રસ કયો, કે સંગીત નો રસ કયો? એક સુખ છે ને એક અસુખ છે, જાતે જ છે.
દાખલા તરીકે અમે કુંકુમ આચાર્ય ની ગાથા લઈએ, પછી અમરચંદ આચાર્ય ની ટીકા લઈએ, પછી ગુરુદેવ નું પ્રવચન લઈએ. આપણે હવે ગુરુદેવ નું પ્રવચન જયારે ઘણી વખત સાંભળ્યું હોય તો ત્યાર પછી અમરચંદ રાજા ની ટીકા વાંચીએ તો થોડીક કઈક એમાં સૂઝ પડે, અને તોય પૂરી તો સૂઝ પાછી ન પડે. હવે એના એની સાથે અનુસંધાન મેળવતા સમજો કે કુંદકુંદ આચાર્ય ની ગાથા લઈએ આપણે, તો એમાંથી કોઈકમાં તો એમ લાગે કે આ બરોબર મેળ ચાલ્યો આવે છે, અને કોઈકમાં એમ લાગે કે આચાર્ય ભગવંતે કેવી રીતે કાઢ્યું, અને પાછું એ સાથે એમ પણ લાગે કે ગુરુદેવે અમરચંદ આચાર્યમાંથી આ કેવી રીતે કાઢ્યું, તો એનો કોઈ મેળ પણ બેસતો ન હોય. હવે એ મેળ પણ પાછું ભાવાત્મક રીતે જ વિચારીને આપણે કરતા હોય, એમ નહીં કે ભાઈ શાબ્દિક રીતે જ માત્ર કેમ મળે એમ આપણે વિચારીએ છીએ, એ વાતને આપણે ત્યાં ન લાવીએ. આપણે તો એમ બની શકે ખરું કે નહીં,
બની શકે.
એટલે એમ એમાં કહેવું એમ છે કે રસ અહીંયા વધારે પડવાનું કારણ શું છે કે ગુરુદેવ જે કહે છે જેને કંઈક વધારે આપણને સ્પષ્ટ આપણી આપણી ભાષા છે, અથવા તો એ ભાષાથી આપણે ટેવાયેલા છીએ, અથવા એ ભાષાનો ભાવ ભાષા દ્વારા વાંચીને પકડવાની આપણને એક આપણી પાસે પણ ગોંટ છે જેને કહીએ, અને ઓલામાં એ ભાષા દ્વારા આપણને એ ભાવને પકડવાની પહોંચ નથી.
હું છું કે જો તત્વ પકડાય ને તો બે જગ્યાએ પકડાય છે, હું તો એક જગ્યાએ નથી પકડાતો. આ બધો ક્ષોભસમથી ઉપર ઉપર છપછપિયા બોલાવાની વાત છે, ક્ષોભસમમાં છપછપિયા છે બધા. શું બકેટ આપી દો ઓળું એમાં કરે છપછપિયા કર્યા કરે, એ મારે સાંભળે ને છપછપિયા કરવાની વાત છે, કઈ વાત ન આવે બધું. તત્વ ગ્રહણ કરો એટલે તમને થ્રુ આઉટ રસ આવે, પછી ગાથામાં આવે ને ટીકામાં આવે ને ગુરુદેવ ને માણસમાં આવે ને બધે આવે, જ્યાં જ્યાં તત્વ હોય ત્યાં ત્યાં રસ આવે. એનું અનુસંધાન તત્વ સાથે થવું જોઈએ. સૂક્ષ્મની રુચિ આમાંથી થઈ જાય છે, પછી ખબર ન પડે. કોઈ વખત એવું બને આચાર્ય નું એટલું ટૂંકું સૂત્ર હોય ને એમ એટલો બધો મહિમા આવે કે ઓહો આ ત્રણ શબ્દમાં આટલી બધી વાત મૂકી દીધી, કેટલું તત્વ ભર્યું છે. આ તો સોગાનીજી કઈ ગુજરાતી ભણ્યા નહોતા પણ પછી વાંચી શકતા હતા, ભાષાના લગભગ અક્ષરો સરખા છે ને. 408મો પત્ર વંચાયો, ઈરાદાપૂર્વક વંચાયો હતો કે શું બોલે છે, એટલો મહિમા કર્યો એમને કે ક્યાં તત્વ ભર દીયા ઈસમે, કે શું કીધું એ પત્ર માં, ક્યાં તત્વ ભર દીયા હે, કે તત્વ પકડાય છે એને તો કઈ ભાષા નડતી નથી, કઈ નડતું નથી, એને સંક્ષેપ નડતો નથી, વિસ્તાર નડતો નથી, એને કઈ પદ હારે ગદ્ય હારે સંક્ષેપ હારે વિસ્તાર હારે કઈ લેવા દેવા નથી, તત્વ હારે જ અનુસંધાન બેસે છે બધી જગ્યાએ, શૈલી હારે કઈ વાંધો કોઈ જગ્યાએ ક્યાંય વાંધો નથી.
સમસ્યામાં દાખલો આવે છે કે કોઈ બ્રાહ્મણ સ્વસ્તી શબ્દ કહે છે તો એનો સમજતો નથી, તક તક જોઈ જાય છે, ને પછી એનો
શું છે કે વ્યવહારી ને વ્યવહારના ભાષામાં સમજાવવો પડે છે, એટલી વાત છે. અજ્ઞાની ને અજ્ઞાની ના ભાષામાં સમજાવવો પડે છે, તો એ તો જ્ઞાન એ રીતે વ્યવહાર નહીં પ્રયોગ કરે છે પોતાની ભાષામાં, તો એ તો જ્ઞાનીને પ્રયોગ કરવાની વાત છે, સામગ્રી યોગ્ય જોઈને કે એને કઈ ભાષામાં કેવી રીતે તત્વ આપવું. લેનારે તો તત્વ ગ્રહણ કરવાની જ દૃષ્ટિ રાખવી જોઈએ દરેક જગ્યાએ. તત્વ
જેને
ગ્રહણ કર્યું છે એ જ ભાષા સમજી શકે.
હજુ સૌથી વધારે તીર્થંકર ની વાણી બધા પોતપોતાની ભાષામાં કહે, અને એટલું બધું સ્પષ્ટ કહે કે આપણે અત્યારે એને કહી ન શકીએ કે કેટલું બધું સ્પષ્ટ કહે, પણ એક દાખલો આપું કે આ ચોખંડી વસ્તુ છે, તો મને એક સાઈડ દેખાય છે અથવા બીજી સાઈડ ઓછી વત્તી દેખાય છે, એક સાઈડ ચોખ્ખી દેખાય છે અને બાકીની સાઈડ ઓછી વત્તી દેખાય છે, આ બિલકુલ નથી દેખાતી, તો આ વસ્તુ આવી છે એમ હું કહું છું, ચોરસ વસ્તુ છે, જ્ઞાન એટલું કામ કરે છે ને. તીર્થંકરની વાણી હોય તો આ ચોરસ વસ્તુને કહેવા માટે એક સાથે ચારે ચાર સાઈડ તમને દેખાડી દે એવો અતિશય હોય છે એ વાણીમાં. બોલો, છદ્મસ્તને કહેવામાં ક્રમ પડે કે આ સાઈડ, આ સાઈડ આબળી છે, આ સાઈડ પછી એની અંદર પવાઈ ઘટી જાય છે, શું એમ બે સાઈડ ને ક્રમથી કહેવી પડે, બે જ સાઈડ ને કહેવી હોય તો એ ચાર સાઈડ ને એક સાથે કે ને આઠ સાઈડ હોય તો એક સાથે કહે, કેટલો બધો અતિશય છે, કેટલું બધું સ્પષ્ટીકરણ હશે એની અંદર. અને એ માણી અનંત વાર આપણે સાંભળી છે, આપણી દશા શું થઈ, કેટલી શું રહી છે એ કયો સ્પષ્ટીકરણ પછી છદ્મસ્તની વાણી એક બાજુ રહી જાય, કોઈ સરખામણી ન થાય, કોઈ છદ્મસ્તની વાણી તીર્થંકરની વાણી સાથે સરખાવી ન શકાય, ગમે એવો વક્તા ન હોય, ખુદ તીર્થંકર છદ્મસ્ત હોય ને તો એનો એની વાણી સરખાવી શકાય, એવી કેવળ એની વાણી હોય છે કેવળ જ્ઞાન થયા પછી, કેમ કે કુદરતી છૂટે છે. એટલી બધી સ્પષ્ટીકરણ, એટલી બધી મધુરતા, અમૃતને ધાર કરતો હોય એવું લાગે, એને એમ થાય કે આ ધાર કર્યા જ કરો, અહીં તો કશું જ નથી મારે, કોઈ ખબર ન પડે. ભગવાનની વાણી સાંભળવા બેઠો હોય, એ પેશાબ કરવા ન જાય, કોઈ બીજી હાજત ન જાય, ખાવા ન જાય, એને ઊંઘ ના આવે, કાંઈ ન થાય, એને બધું ભૂલી જાય, એવી વાણી હોય છે, ત્યાંથી કોઈ ઊભો ન થાય, બે કલાક બે કલાક એક જણો ઊભો ન થાય, ત્યાંથી હાલતો ન થાય, બધાને પકડી રાખે, એંગેજ કરી રાખે, એટલો બધો અતિશય છે એ વાણી. રાતો તો ઊંઘ ન આવે કોઈને, ચાર પોરમાં રાતે ને દિવસે બધી રીતે છૂટે, પણ ત્યાં લાઈટ પર એટલું બધું પ્રકાશ હોય છે કે ત્યાં રાત દિવસ દેખાની ખબર નથી પડતી, છતાં કોઈને ઊંઘ ન આવે, ભૂખ લાગે ને ખાવા ન જાય, તરસ લાગે ને પાણી પીવા ન જાય, એવી વાણી હોય છે. અને એને દ્વારા સાંભળી શું દશા છે, સ્પષ્ટીકરણ કેટલું આવ્યું, સ્પષ્ટીકરણ મારે કાંઈ લેવા દેવા, તત્વ પકડાવવું જોઈએ અને કોશિશ એ કરવી જોઈએ. કહેવાનો મતલબ એ છે કે તત્વ પકડવાની કોશિશ કરવી જોઈએ, વાણી ગમે તે નહીં હોય, ગમે તે જ્ઞાની નહીં હોય, સંક્ષેપ વાળી હોય કે વિસ્તાર વાળી હોય, તત્વ પકડવાનો પ્રયત્ન આવવા જોઈએ. એક નાટક શરૂ થાય 10,000 વર્ષ નીકળી જાય, એક નાટક શરૂ થાય, એની અંદર બધા નૃત્યો ને આ ને તે ને દેખાડો ને અહીંયા લાઈફ મિનિંગ ને અહીંયા મનુષ્યના પ્રમાણમાં હોય, અહીંયા તો દેવલોક ના પ્રમાણમાં કેટલું વિશિષ્ટ હોય, જીવ દેવીનો એ છે કુતુર વૃત્તિ વાળો, ખાલી સ્વાંગ બદલાનો છે, મનુષ્ય મતને દેહ થયો, દેવ થયો, કુતુર વૃત્તિ તો એ જ છે. 10,000 વર્ષ નીકળી જાય ખબર ન પડે.
આપ એક વાર કીધું હતું કે જેમ સુંદર દ્રષ્ટિ જીવ ત્યાં જન્મે તો એના આવતા સ્વાગતામાં
સેંકડો વર્ષ 100-200 વર્ષ નીકળી જાય
ખબર નહીં પડે,
એનું ત્યાં સ્વાગત થાય અને સ્વાગતના પ્રોગ્રામો જે હોય એ પ્રોગ્રામોની અંદર 100-200 વર્ષ નીકળી જાય, એ વિકલ્પ કરે કે હું ક્યાંથી આવ્યો, જરાક અવધિક જ્ઞાનથી ઉપયોગ મૂકે તો ઓલા પણ 10-20 પેઢી વહી ગઈ હોય, બાપા ક્યાં વહી ગયા, ભાઈ ક્યાં વહી ગયો, બેન ક્યાં વહી ગયા, પત્ની ક્યાં ગઈ, કોણ ક્યાં ગયું, કઈ પત્તો નથી આમાં, દીકરાના 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 દીકરાને દસમી પેઢી આવે જાય તો કોઈ ઓળખે નહીં, એ વખત નું રૂપ લઈને જાય તો
શાસન નું શું થયું હશે પાછળ,
પહેલેથી જ ખ્યાલ હોય છે પંચમ કાળ નું શાસન. નાનીઓને ખ્યાલમાં રહે છે. ગુરુદેવ છેલ્લા વર્ષોમાં ક્યારેક ક્યારેક એવું બોલ્યા છે, આ બધા જાજા ભેગા થાય છે તો કોણ લઈને આવ્યા છે ને, એટલે ભેગા થાય છે. ઓળખી શકાય થોડા કઈ બધા સામાન્યનું જ્ઞાન અતિન્દ્રિય છે, પણ અતિન્દ્રિય રાજ છે તે કેવી રીતે કહી શકાય સ્પષ્ટતા થતી નથી. ઇન્દ્રિયનું નિમિત્ત પડે એને ઇન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય સંબંધિત રાજ કહેવાય છે. જેમ કે કાનથી સાંભળીએ છીએ તો સાંભળવાના જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય છે, પછી સાંભળવું સારું લાગે તો ઇન્દ્રિયજનિત રાગ કહેવાય છે. ઇન્દ્રિયજનિત જ્ઞાન અને ઇન્દ્રિયજનિત રાગ એવી રીતે. એવી જ રીતે જે અતિન્દ્રિય રાગ છે અથવા તો જેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહે છે એની પરિસ્થિતિ એવી છે કે એ રાગ જીવના પરિણામમાં અસંખ્ય પ્રદેશમાં પર્યાય તો ઉપજે છે, અસંખ્ય પ્રદેશે રાગની પર્યાય જે ઉપજી તો પોતાના મનની જાણ વગર, મનનું પણ એમાં વચ્ચે કામ નથી, મનની જાણ વગર સીધું તે જ પ્રદેશોમાં જે પ્રકૃતિનો ઉદય છે એને અનુસરે છે. પછી પોતાનું લક્ષ ન હોય જુદી વાત છે, પણ મનના જે વિકલ્પ થાય તે બુદ્ધિ ગ્રાહ્ય છે, અને જે મનાતીત રાગ થાય છે તે બુદ્ધિ ગ્રાહ્ય નથી. કેવી ગમે છે એમ જીવના પરિણામમાં બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ એ બે શાસ્ત્રથી સ્વીકારાયેલી વાત છે અને ન્યાયથી પણ સ્વીકારાયેલી વાત છે. બાકી છદ્મસ્થને પોતાને ગ્રહણ નથી થતો માટે કેવળી ગમે છે, છતાં શાસ્ત્રમાં એ વાત કેવળ જ્ઞાન પરંપરા અનુસાર છે, શાસ્ત્ર પરંપરા અનુસાર છે અને ન્યાયથી સ્વીકારવા યોગ્ય છે. કેવી રીતે ન્યાયથી સ્વીકારવા યોગ્ય છે કે જ્યારે ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગ થયો ત્યારે તે શુદ્ધોપયોગમાં આત્માનુભવ છે, એ આત્માનુભવી જીવને તો એમ જ લાગે છે કે જેવા કેવળ વિતરાગ છે એવો હું વિતરાગ થયો છું, મને ક્યાં રાગ હતો, એને અનુભવમાં રાગ આવતો જ નથી. અતિન્દ્રિય જ્ઞાન હોવા છતાંય તે એ વખતે એ રાગ એટલો સૂક્ષ્મ છે કે અતિન્દ્રિય જ્ઞાનમાં પણ એ વિષય નથી થતો. જો કે અતિન્દ્રિય જ્ઞાનમાં ત્યાં વિષય નહીં થવાનું બીજું કારણ છે કે તે અતિન્દ્રિય જ્ઞાનરૂપ થયેલો ઉપયોગ આત્મસ્વરૂપ ઉપર હોય છે, એટલે એને તો ઉપયોગ એકને જ વિષય કરે, બીજાને વિષય ન કરે, એટલે એટલે આત્માને જ ત્યાં વિષય કરે છે. પણ છતાંય તે ગ્રહણ નથી થતો જ્ઞાનમાં, બુદ્ધિપૂર્વક જ્ઞાનનું જે પ્રવર્તે છે એમાં ગ્રહણ નથી થતો માટે એને અબુદ્ધિપૂર્વકનો રાગ એવું નામ આપવામાં આવ્યું છે.
કર્મના નિમિત્તે સમજો,
રાગ હોય ને કર્મનું નિમિત્ત ન હોય એવું બને જ નહીં, અથવા રાગ ને પરનું જ નિમિત્ત હોય, ઉદયનું જ નિમિત્ત હોય. આત્માના આશ્રયે રાગ થતો નથી, પરના આશ્રયે જ રાગ થાય છે, આ નિયમ છે. રાગ અથવા કોઈ પણ વિકાર વિભાગ અતૂટકપણે હોય છે, એક સમય પણ કર્મનો ઉદય આઠે કર્મનો ઉદય બંધ નથી પડતો, એક વિગ્રહ ગતિમાં આયુષ કર્મનો ઉદય નથી, ત્યાં સાત કર્મનો ઉદય છે, એક સમય પૂરતો વધુ ત્રણ સમય પૂરતો. બાકી સંસારી જીવને આઠે કર્મ નો ઉદય નિરંતર છે, જેમ આયુષ કર્મ નો ઉદય નિરંતર છે કે નહીં, જન્મ થી મરે ત્યાં સુધી, એવી રીતે બાકીના સાત નો ઉદય નિરંતર જ છે. એટલે કર્મના ઉદય સાથે એ પરિણામ સીધું જોડાય છે, વચ્ચે ઇન્દ્રિયનું નિમિત્ત પાડ્યા વિના. એટલે એને અબુદ્ધિપૂર્વક નો રાગ કીધો, અથવા ઇન્દ્રિય જનિત રાગ નથી.
રાખવા માટેનું સ્પષ્ટ કારણ કોઈ નથી ને?
સ્પષ્ટ કારણ ઉદય નું અવલંબન છે.
ઉદય નું જે અવલંબન લે છે, પાંચ ઇન્દ્રિય કે મન છે, ઉદય નું અવલંબન લઈ શકાય ખરું?
હા છે ને, એ તો ચોખ્ખો કર્યું છે રાજમલજીએ, કે પાંચ ઇન્દ્રિય અને મનના અબુદ્ધિપૂર્વક પરિણામ કહેને પર પાંચ ઇન્દ્રિયો મન કે વ્યાપાર બિના હિ મૂળ કર્મ કે ઉદિકા નિમિત્ત કર જીવ કી જાણકારી મેં નહીં હૈ, કે એને બુદ્ધિગ્રાહ્ય થતા નથી, એટલે જીસ કિસી પ્રકાર મેટા નહીં જાતા. અતએવ એસે પરિણામ કો મેટને કે લીએ નિરંતર શુદ્ધ સ્વરૂપ કો અનુભવતા હૈ, શુદ્ધ સ્વરૂપ કા અનુભવ કરને પર સહજ મિટેગા. આમ તો આ રાગ ને ઇન્દ્રિય જનિત પણ રાગ નથી હોતો એનો પુરાવો છે. એવી જ રીતે જે જ્ઞાન છે એ ઇન્દ્રિયો મારફત પ્રવર્તે છે, તે જ્ઞાન ઇન્દ્રિયજન્ય જ્ઞાન કહીએ. પણ જ્ઞાન સામાન્ય માટે એની કોઈ વિશેષતા લાગુ જ પડતી નથી. કોઈ વિશેષતા શું? મતિ શુદ્ધ અવધિ મનો પર્યંત કેવળ પર્યંત ની વિશેષતા નથી લાગુ પડતી. એટલે એને તો કોઈ ઇન્દ્રિય નિમિત્ત છે જ નહીં.
સામાન્ય જ્ઞાન સાથે સંબંધ પણ નથી,
તો વિશેષ જ્ઞાન થઈ જાય. જ્ઞાન સામાન્ય રૂ જ નહીં, રૂપ નિર્ણાયક સંબંધ હોય તો અનેક જ્ઞાકારો ની વિશેષતા જ્ઞાન માં આવી તો વિશેષ જ્ઞાન નું સ્વરૂપ છે, તો જ્ઞાન વિશેષ છે. નામ સામાન્ય માં કઈ થાય નહીં.
બે છે અનુભૂતિ સમયે વિશેષ સામાન્ય સાથે અભેદ થઈને
અચિંત્ય હોવાથી માત્ર એને ચિંતન ગોચર ન કરવો એવી એક ભલામણ છે. નિરવશેષ ઉપયોગ નું અંતર્મુખ થવું, જ્ઞાન પરિણામનું નિરવશેષ અંતર્મુખ થવું. તો જે પરિપૂર્ણ અંતર્મુખ થઈ ગયું જ્ઞાન, એ તો એટલા અંતર તત્વને જ વિષય કરે છે અને આત્માકાર દશા છે, તો પછી એની અંદર લોકાલોકના જ્ઞાનનું પ્રતિબિંબ પડે અને ત્રણેય કાળની પર્યાયો સહિતનો, વિધિમાં તો એક જ પર્યાય છે બધે બધા દ્રવ્યના, લોકાલોકના દ્રવ્યોને આટલું બધું અંદર પ્રતિબિંબ ઉઠે, એ વાત કેવી રીતે? તો એ વાત પહેલી તો સ્પષ્ટ વાત એ છે કે અચિંત્ય છે, એટલે ચિંતવનની મર્યાદામાં એને લેવું એક અનુચિત પ્રયત્ન છે, ઉચિત પ્રયત્ન નથી. પણ કાંઈક એનો ખ્યાલ આવે એટલા માટે ગુરુદેવશ્રી એક દ્રષ્ટાંત આપતા કે અંધારી રાતે સ્થિર પાણી હોય, નિર્મળ, કેવું, એકદમ નીર ચોખ્ખું, પારદર્શક પણ જેમાં હોય એવું સ્થિર પાણી હોય, એક તળાવ જેવું હોય એની અંદર, તળાવમાં સ્થિર હોય, નદીમાં વહેતા પાણી હોય, તળાવમાં સ્થિર પાણી હોય તો તળિયું પણ દેખાય કે તળિયે કાંકરા પથરા શું પીડ્યા છે, બરાબર. અને એ પાણીની અંદર અંધારી રાતના જે અસંખ્ય તારાઓ જે આકાશમાં છે એનું પ્રતિબિંબ પડતું હોય. પાણી જોનારો પાણી જોતા તારાએ જોઈ લે છે, નીચે તળિયું છે એના પાણી જોઈ લે છે, તો એક બાજુ ઉપયોગ હોવા છતાં કેટલું કેટલું દેખાઈ જાય છે. એવી રીતે આ જે સંપૂર્ણ નિર્મળ કેવળ જ્ઞાન થયું છે એની અંદર લોકાલોકનું પ્રતિબિંબ ઝીલાઈ જાય છે, એ જ્ઞાનમાં આવી જાય છે, એટલે કેવળ જ્ઞાનીને કોઈ ચીજ અજાણી રહેતી નથી. પણ આમ લોકાલોક બાજુ જોવું પડતું નથી એમને, પાણીમાં તારા દેખાય એવી રીતે દેખાઈ જાય છે, એમ એનો થોડોક ખ્યાલ લઈ શકાય એવું દર્શન ગુરુદેવ આપતા. બાકી આમ એ વિષય સર્વથા ચિંતન ગોચર નથી, અચિંત્ય છે, કેવળ જ્ઞાનનું સ્વરૂપ જ અચિંત્ય છે. એ જયારે સ્વરૂપ અચિંત્ય હોય ત્યારે એને ચિંતનની મર્યાદામાં સમાવી લેવું એવો પ્રયત્ન પણ ના કરવો જોઈએ, કારણ કે પછી કલ્પના કરવા મળશે જે યથાર્થ થશે ને જેવું છે એવું, કેમ કે તો અચિંત્ય છે, પછી ચિંતનમાં લેવા માટે કાંઈક ને કાંઈક કલ્પના જોડશે, એ પછી ગ્રહિતમાં જવાનું છે. કલ્પના એ પોતે વિપર્યાસ છે બુદ્ધિપૂર્વકના, માટે ગ્રહિત થઈ જાય છે, ગ્રહિત નથી આત્મા યોજાય છે.
યોગ્યતા અનુસાર પર્યાય થાય છે તો યોગ્યતા શું છે અને યોગ્યતા અને પર્યાયમાં ફેર શું? યોગ્યતા એક જનરલ પરિસ્થિતિ છે, જેમ કે મુમુક્ષુ જીવની યોગ્યતા મુમુક્ષુના પ્રમાણમાં હોય છે, ચતુર્થ ગુણ સ્થાનની યોગ્યતા ચતુર્થ ગુણ સ્થાનના પ્રમાણમાં હોય છે, મુનિદશાની યોગ્યતા મુનિદશાના પ્રમાણમાં હોય છે. તો જે તે યોગ્યતા જે તે ભૂમિકાની યોગ્યતા છે તે અનુસાર જ એના પરિણામ હોય, એથી બહાર ના હોય. જેમ કે કોઈ મુમુક્ષુ દીક્ષા લઈ લે તો કાંઈ મુનિદશાના પરિણામ ન થઈ જાય, કાંઈ ચોથું ગુણ સ્થાને આવ્યું ન હોય, અને પંચમાવ્રત સમિતિ વૃત્તિ નિરતિચાર પાડે એટલે કે મુનિયોગ્ય પરિણામ ન થઈ ગયા ગણાય, એને દ્રવ્યલિંગી કહેવા પડે. એટલે પર્યાય જે થાય છે એ યોગ્યતાને ઉલ્લંઘન કરીને ન થાય. આ બધા જે પરિણામ થાય છે એ યોગ્યતાનું ઉલ્લંઘન કરીને ન થાય, યોગ્યતા અનુસાર જ પર્યાય થાય. જેમ કોઈ માણસ એમ કે ભાઈ અને આ ઘણી મહેનત કરી પણ હવે ન પહોંચાય, કૃપાળુદેવ નો દ્રષ્ટાંત બહુ સારો છે આમાં, કે એમને એટલો બધો ઉત્સાહ હતો અને ભાવ હતો અને જોર હતો કે કેમ કેવળ જ્ઞાન અત્યારે ન થાય. પંચમ કાળમાં કેવળ જ્ઞાન ન થાય એવું શાસ્ત્ર કહેતા હોય તો ભલે શાસ્ત્ર કહે, પણ મને તો એટલો બધો પુરુષાર્થનું જોર આવે છે કે મંજૂર કરવાનું મન નથી થતું. અમારા સ્વાધ્યાયમાં આવે છે, થોડો ચર્ચાઈ ગયો છે. અને પોતે ખાલી એવું વિચાર્યું નહીં, એવો ઉપાડ પણ પુરુષાર્થનો ઘણો કર્યો, ઘણો પુરુષાર્થ ઉપાડ્યો, ઘણો પુરુષાર્થ ઉપાડ્યો, પણ યોગ્યતાની બહાર પરિણામ થઈ શકતા નથી. સરવાળો એ આવ્યો, કેવળ જ્ઞાન ન થયું પણ એક ભાવ તારે રહી ગયા. બહુ જોર કર્યું એટલે આમાં શું થાય છે, વિદ્યાર્થીનો દ્રષ્ટાંત લઈએ. એક વિદ્યાર્થી નક્કી કરે કે મારો ફર્સ્ટ નંબર જ આવવો જોઈએ પાસ થવામાં, મારા જેટલા કોઈને માર્ક ન મળે, સૌથી વધારે માર્ક મળે એવો જ મારો પ્રયત્ન હોવો જોઈએ. તો એ ભોગવું તો પહેલો ન આવે તો બીજો ત્રીજો તો આવે છે, કદાચ કોઈથી વધારે વિશ્વાસ નીકળે તો આનો બીજો ત્રીજો નંબર આવે, પણ એનો પ્રયત્ન પહેલા નંબરનો હોય તો તો બીજો ત્રીજો આવે, પછી એનો 18મો 25મો આવે. એમને તો જયારે પોતે સ્વાનુભવમાં આવ્યા અને વિશેષ અધ્યાત્મ દશા વર્તવા લાગી ત્યારે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આ એક ઉપયોગનો વેપાર છે અને રીતસર કમાણી કરી શકીએ છીએ આપણે, તો આ વેપાર શું શા માટે ન વધારી શકીએ, અને કોઈની મદદની જરૂર પડતી નથી. બહારના વેતનમાં તો મૂડી હોય એટલો થાય ને, કાં તો લોન મળે એટલો થાય, વ્યાજે મળે એટલો વેપાર વધે, પણ કે દુનિયાભરનો તું માલ ઘરે ન કરી લેવાય, આખી દુનિયાનો તો ન જ થાય, એ તો કેપેસિટી કોઈની હોતી નથી. ભલે ડાયમંડ કંપની લંડનની હોય, ડીટીસી કે છે ને તમારે 2 ટન હીરા રાખે, 3 ટન હીરા રાખે, પણ આખી દુનિયાના ઝવેરીઓ પાસે હીરા હોય કંઈ થોડાક એના ઘરે આવી જાય, હે એ તો ન લેવે ને. ડાયમંડ ટ્રેડિંગ કંપની કરી દુનિયાની મોટા મોટી ડાયમંડની કંપની છે ને, વર્લ્ડનો બજાર એ કંટ્રોલ કરે છે ડાયમંડનો, તેજી મંદી જે કરવું હોય તો પછી કરે ને. 2-3 ટન હીરા એટલે 2-3 હજાર કિલો થયા હીરા, કેરેટમાં જોખાય છે, અને 8 કિલોમાં થયા ટન બંધે કરી શકે, પણ છતાંય આખી દુનિયાના હીરા એના ઘરમાં નથી, ખાનો છે નહીં ભાઈ હીરા ને, તૈયાર માલ પણ છે, પણ છતાં આખી દુનિયા એના ઘરે નથી. અહીંયા તો આખી દુનિયાને ઘરે થાય છે એમ કહ્યું છે કે કેમ કે કોઈ પરાધીનતા નથી. શું એ ગમે એવું ખરીદવા માંગે પણ મને ન ખરીદી શકે, હું કહું મારો હીરો કોઈ રીતે કોઈ કોઈ ભાવથી નથી દેવાનો, કઈ રીતે તો કર્યા. એટલે એમને એ જોયું કે જ્યારે સ્વતંત્રપણે સ્વાધીનપણે અંતર્મુખ થઈને આત્મામાં સ્થિર રહેવાય છે, એટલું બધું સ્થિર રહેવાય છે કે દેહને ભૂલી શકાય છે, દેહની સાતા સાતાને ભૂલી શકાય છે. માન માન 255 પત્રમાં લખે છે, યાદ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે દેહ છે, શરીર છે, એમ માન માન યાદ કરીએ ત્યારે ખબર પડે છે. શું એવી રીતે એટલી બધી અધ્યાત્મ દશા આપે, એટલે એમને જો ઉછાળો આવ્યો કે તો પછી શું કરવા, એમાં ન રહી જઈએ, બહાર નીકળવું જ શું કરવા જોઈએ, અતિન્દ્રિય આનંદ પરમાનંદ નો અનુભવ થતો હોય તો બહાર નીકળવું શા માટે જોઈએ, અને શક્યતા દેખાણે પોતાને એટલે જોર આવ્યો, પણ યોગ્યતા બહાર કામ થતું નથી. કેવળ જ્ઞાનીએ જોયું કે આ કાળના જીવો યોગ્યતા લઈને આવે છે, આથી આગળ નહીં જઈ શકે, 6-7મા ગુણ સ્થાનથી કોઈ શ્રેણીમાં નહીં જઈ શકે, તો પર્યાય યોગ્યતા અનુસાર થાય છે, એથી બહાર નથી થતું.
યોગ્યતાના ભાવકર્મ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી,
એટલે કહું છું કે યોગ્યતા જનરલ વાત છે, એની અંદર શુદ્ધિ અશુદ્ધિ બે આવી જાય છે, શુદ્ધિની પણ મર્યાદા છે અશુદ્ધિની પણ મર્યાદા છે, એ બધું ભેગું થઈને યોગ્યતા એનું નામ જનરલ જનરલ પર્યાય. અને સમય સમયની જે પર્યાય થાય પુરુષાર્થની કે ભાવકર્મની એ યોગ્યતાના મર્યાદામાં થાય છે, એથી બહાર જઈને કોઈ નથી થતી. જેમ કે આ કાળના જીવોને કોઈને 8મો ગુણ સ્થાન ન આવે, સ્ત્રીને 6ઠું ગુણ સ્થાન ન આવે, એની યોગ્યતા જેટલી છે 5માંથી આગળ ન જઈ શકે. દેવલોકના દેવને સર્વ સિદ્ધિ ન હોય તો 5મો ગુણ સ્થાન ન આવે, યોગ્યતા બહાર પરિણામ ન થાય,
એમના યોગ્યતા, આ બધા દ્રષ્ટાંતોથી યોગ્યતા સમજી શકાશે. કેમ કે પ્રશ્ન એ છે કે યોગ્યતા શું છે, આ યોગ્યતા છે. અને યોગ્યતાના પર્યાયમાં શું ફેર, કે યોગ્યતા એક જનરલ પર્યાય છે અને પછી જે યોગ્યતા અનુસાર જે પર્યાયોની વાત થાય છે એની પેટા પર્યાયોની વાત ચાલે છે. શ્રી ચોરવાસિદ્ધના દેવને ચોથું ગુણ સ્થાન હોય, એથી આગળ પાંચમું.
બાકીની બધી પર્યાયોની યોગ્યતાની પર્યાય કંટ્રોલ કરે એમ.
યોગ્યતાની અંદર આવે છે પણ એની મર્યાદા હોય છે. પછી બીજા આયુષ બદલાઈ જાય છે. આવો આગળ આવી જાઓ, આગળ આવી જાઓ, જગ્યા છે. કેવો જ્ઞાન લઈ લે છે તો એની યોગ્યતા ઈ સમય આયુષ મર્યાદા આયુષ પર્યંત જ હોય છે. કાયમ માટેની ચીજ નથી, જનરલ હોવા છતાં એની પણ મર્યાદા છે. માટે એ એક પર્યાય છે અને એની અનુસાર થતી પર્યાયો તે આયુષમાં એ બધી પેટા પર્યાયો છે. જેટલો એનો સ્વકાળ છે જેટલી મર્યાદા બાંધી હોય એટલો. જેમ કે અમુક ને આયુષ પર્યંત હોય, અમુક ને અમુક કાળ પર્યંત હોય, એમાં એક ભેદ પ્રભેદ પછી અનેક છે. આમ ફેર પણ છે અને ફેર નથી એમ પણ લઈ શકાય, કેમ કે એ પણ એક પર્યાય છે. છતાં એ પર્યાયના પેટા પર્યાયની વાત ચાલતી હોય ત્યારે યોગ્યતાના પર્યાયમાં કેમ ફેર પડ્યો એમ લાગે. પણ એક જનરલ પર્યાય છે, એક એને પેટા પર્યાય છે.
એમ જો દ્રવ્યકર્મમાં જીવના પ્રદેશો સાથે ચોટીને રહે છે, લાગીને રહે છે, એવી રીતે ભાવકર્મને આપણે કઈ રીતે સમજવું?
ભાવકર્મ જીવનું વિકારી પરિણામ છે, જીવની જ પર્યાય છે.
એક એક સમયના જ હોય ને?
હા, એ દરેક પરિણામ તો બધા એક એક સમયના જ હોય.
તો પછી ભાવકર્મ લાગે છે, ભાવકર્મ નું આવરણ છે એમ કહીએ છીએ, તો એને કઈ રીતે સમજવું?
ભાવકર્મ નું આવરણ એટલે શું છે કે જ્ઞાન ત્યાં આવૃત થઈ જાય છે, આનંદ ત્યાં આવૃત થઈ જાય. આવૃત થઈ જાય છે એટલે શું છે કે મૂંઢાઈ જાય છે, દબાઈ જાય છે.
એનું કારણ ભાવકર્મ. તો એ તે જ સમયે થયેલું ભાવકર્મ કે અગાઉના ભાવકર્મના આવરણ?
જ્યાં સુધી એમાં એવું છે, અગાઉમાં આમ તો દરેક સમય સમયની પર્યાય સ્વતંત્ર છે.
દર્શનનો બંધ તીવ્ર પડે છે એને કારણે દર્શન આવૃત થઈ જાય.
એમાં બે ન્યાય છે કે એક તો સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય સ્વતંત્ર હોવા છતાં પણ એવી સ્વતંત્ર નથી કે ગમે ત્યારે ગમે તેવી પર્યાય થઈ જાય. એનું પણ વિજ્ઞાન છે અને એને કેટલાક પૂર્વ પર્યાયના ક્રમનો નિયમ પણ લાગુ પડે છે. જેમ કે પર્યાય સ્વતંત્ર હોવા છતાં સીધું મુનિપણું નથી આવતું, ચોથું ગુણ સ્થાન આવે એને જ મુનિપણું આવે, એનો ક્રમ છે. શું તો સમ્યક દર્શન કારણ અને મુનિદશા કાર્ય એમ કહેવાય. શું
ઉત્તર પર્યાય પૂર્વ
પર્યાય કારણ કાર્ય જોડી શકાય, પણ છતાં એટલું એ શરત રાખીને છે કે એ સમય સમયનો પર્યાય સ્વતંત્ર છે. એટલું કારણ વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. એનું કારણ કાર્ય કરતા કર્મ કરો છે, સ્વયકારકો છે, કારકો એ સમયના સ્વતંત્ર છે, એ રાખીને વાત છે. પણ ક્યાંક ક્રમ બતાવવા માટે અને ક્રમ છોડીને કાર્ય નથી થતું એમ બતાવવા માટે પણ કારણ કાર્યનો વ્યવહાર કરવામાં આવે છે.
ત્યાં એમ સમજી શકાય કે પૂર્વે કરેલા ભાવો ઉત્તર પર્યાયમાં આવરણ રૂપે આવે છે એમ કહી શકાય.
એમાં શું છે,
હજી ભાવકર્મની સ્થિતિ બરાબર સમજવા નથી
આવતી. જીવનના પરિણામમાં રસ ઉત્પન્ન થાય છે, જે વિભાવ રસ ઉત્પન્ન થાય છે એ વિભાગ રસમાં શક્તિ છે, એ પરિણામમાં ઝુકાવી દેવાનું એક વજન છે. જે રાજવાના પલ્લાને ઝુકાવી દેવા માટે એમાં વજન મૂકવું પડે છે, પણ પર્યાય જ્યાં જે બાજુ ઝૂકે છે એ રસને લઈને ઝૂકે છે અને રસના અનુપાતમાં ઝૂકે છે. હવે શા માટે એમ લીધું કે ભાઈ સ્ત્રીને મોક્ષ ન થાય, તો છઠ્ઠો ગુણ સ્થાન ન થાય. આ બધી સાતમું નારકીય ન થાય. કેમ એમ લીધું? ઉત્તરની નારકીયમાં જાય અનિષ્ટ પરિણામ કરે તો પણ સાતમી નારકીયમાં ન જાય. કેમ એમ લીધું? જે પૂર્વ પર્યાયમાં જે રસ આપ્યો છે એ રસથી મુક્ત થવા માટે એથી વિરુદ્ધ રસની જરૂર પડે છે. જેમ ત્રાજવાના પલ્લું બસી ગયું વજનથી, તો એને ઊંચું લાવવા માટે બીજા પલ્લામાં વજન વધવું જોઈએ, તો જ આ બાજુનું પલ્લું ઊંચું થાય. એમ વિભાવ રસથી વિરુદ્ધ એવો જે સ્વભાવ રસ જ્યાં સુધી જીવ ઉત્પન્ન ન કરે ત્યાં સુધી ઓલી અસર નથી જતી, પલ્લું બેઠેલું રહી છે. એમ લેવું એનું કારણ, નહીં તો સમાધાન નહીં આવે. કે તમે અત્યારે એમ નિર્ણય કરો છો કે મારે બિલકુલ રાગદ્વેષ મોહ કરવા જ નથી, શું કરવા નથી કરવા એટલે નથી કરવા, અને બીજી સેકન્ડે ચાલુ થાય છે ત્યારે તમને સમાધાન નહીં આવે કે મારી સ્વતંત્રતામાં ક્યાં રહી, મારો નિર્ણય છે, મારો જોરદાર નિર્ણય છે, મારી ઈચ્છા છે, દ્રઢ નિશ્ચયથી ઈચ્છા છે કે મારે રાગદ્વેષ ન કરવાનો છે જરા પણ, કેમ કે દુઃખદાયી છે. શું કરવા મારે દુઃખી થવું? દુઃખ તો હું ઈચ્છતો નથી. અને ચાલુ થઈ જાય છે તો સમાધાન કેમ કરશે? કે મારા વશ મારી પર્યાય નથી કે ન હોય, કેમ કે પર્યાય તો પર્યાયના વિજ્ઞાન અનુસાર થવાનું છે. તમે એટલું વજન પહેલા દીધું છે કે જે અંગે તમને રાગ થયો કે મોહ થયો એનું વજન એટલું તમે દઈ ચૂક્યા છો ભૂતકાળમાં કે એથી વિરુદ્ધ સ્વભાવ રસ ઉત્પન્ન કર્યા વગર એ ચાલુ રહેશે, એને લાળ લંબાઈ જશે, એટલે આવે છે, મફતના નથી આવે એમ. એટલે એનો એક જ રસ્તો કે વિભાવ રસ તીવ્ર થવો, સ્વભાવ રસ તીવ્ર થવો જોઈએ, તો જ વિભાવ પડશે. સ્વભાવ જ વિભાવ નો ઘાતક છે અને વિભાવ સ્વભાવ નો ઘાતક છે, બંને વધ્ય ઘાતક જ સંબંધ છે. પીપર માંથી લાખ નીકળે છે તેમ નીકળે છે એક જ જગ્યાએથી, સમયસરનો દ્રષ્ટાંત આવે છે ને, તો લાખ તો પીપર નો રસ છે તો કે પીપર ને ખાઈ જશે, ભલે એમાંથી નીકળી પીપર ને ખાઈ જશે, ખાઈ થઈ જાય, ઝાડ આખો ખલાસ થઈ જાય, મોટું જબરજસ્ત ઝાડ હોય પણ અંદર લાખ નીકળી સ્વરૂપ થયું એનો રસ છે ચીકણો ખલાસ થઈ જશે. એમ રાગ છે એ આત્મામાંથી જ નીકળે છે પણ આત્માના સ્વભાવનો ઘાતક છે. શાંતિથી મનન કરતી વખતે જે કઈ જણાય છે તે પરના લક્ષ્ય થાય છે, તો હવે સ્વલક્ષ કેવી રીતે કરવું? સ્વલક્ષ એટલે જો સ્વરૂપ લક્ષ લઈએ અહીંયા, તો સ્વરૂપ લક્ષ તો સ્વરૂપના ઓળખાણના કાળે થાય છે, સ્વરૂપના નિશ્ચયના કાળે થાય છે, સ્વરૂપનો પ્રતિભાસ આવે ત્યારે જ થાય છે. અને એ સ્વરૂપનો નિશ્ચય જ્ઞાન લક્ષણમાં વેદના આધારે સ્પષ્ટ અનુભવાન છે, વિશ્વાસ આવે, પ્રતીતિ અહીંયા વિશ્વાસ આવી જાય, સ્પષ્ટ અનુભવાન છે ત્યારે જ લક્ષ બંધાય છે સ્વરૂપમાં, તો પછી છૂટતું નથી. એ કાળે પરનું લક્ષ નથી રહેતું, પરનું લક્ષ તૂટી જાય છે, છૂટી જાય છે. નિર્ણયના કાળમાં જ સ્વરૂપ લક્ષ થાય છે. જ્યાં સુધી સ્વરૂપ લક્ષ ન થાય ત્યાં સુધી પરલક્ષી જ્ઞાન, પરલક્ષી વિકલ્પો આત્માના પણ, બીજા તો પરલક્ષી જ છે સીધા ચોખ્ખા
એક્સપાર્ટી, એ
તો એક્સપાર્ટી છે, પણ આત્માના વિકલ્પો પણ પરલક્ષે અને આત્માનો વિચાર પણ પરલક્ષે, વિચારમાં જ્ઞાન ને રાગ બે છે, બંને પરલક્ષિત થાય છે, સ્વલક્ષી નથી થતા, એટલે એની અસર કાંઈ આવતી નથી, એનો કોઈ લાભ મળતો નથી આપણે.
શું છે એમ એ પણ વિકલ્પ છે.
વિકલ્પ થી રહિત થવાનું જે છે, તો નિર્વિકલ્પ સ્વરૂપ રાગ ને આડ વગર સીધું જ્ઞાન માં આવે હશે અને અનંત મહિમાવંત હોવાથી એનો મહિમા ઉછળીને ઉત્પન્ન થાય, મહિમાનો ઉછાળો આવે જેને કહીએ, તો એ તબક્કે નિર્વિકલ્પ થઈ જવાય. પછી તો નિર્વિકલ્પ થવાની રાહ નથી જોવી પડતી, કેમ કે જે નિર્વિકલ્પ સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યો એના ઉપર એટલું બધું પરિણામોનો જેને કહીએ વજન વ્યૂ જાય છે, અથવા પરિણામ ઉપર એની એટલી બધી અસર રહી જાય છે કે અદભુત થી અદભુત એવી કોઈ ચીજ જેવી નથી અનંત કાળમાં આજીવે, એવું પોતાનું સાક્ષાત સિદ્ધ પદની મૂર્તિ જ જોઈ લીધી કે અખંડ સિદ્ધ પદ અંદર બિરાજમાન છે, એટલે એટલી બધી પરિણામ ઉપર એની અસર આવે છે કે એ અસરમાંથી જીવ મુક્ત નથી થઈ શકતો. એટલે અસરનું તારતમ્યતા કોઈની બહુ વિશેષ હોય તો કલાકોમાં જ અનુભવમાં આવી જાય, નહીં તો દિવસોમાં આવી જાય. છ મહિના તો મેક્સિમમ લિમિટ એની છે, તો કાલે ચર્ચા થઈ ગઈ કે તો નિર્વિકલ્પ થઈ જવાય છે, તો પણ નિર્વિકલ્પ ઉપયોગ થાય એની આતુરતા કે આર્તતા પરિણામમાં એટલા માટે નથી થતી કે જે પ્રતિભાષિત થયેલું સ્વરૂપ છે એના એના ઉપરનો જ રસ પરિણામમાં કામ કરવા લાગી જાય છે, એ રસમાંથી મુક્ત નથી થવાતો. એટલે પછી જે પેલા વિચારમાં આવ્યું હશે કે હું ધ્રુવ છું ને હું શુદ્ધ છું, એ વિકલ્પ છોડવાના છે ને, એ પણ છૂટવા જોઈએ ને, એ પણ બહુ ચિંતા નથી રહેતી, કેમ કે વિકલ્પ વિનાનું, મોહ વિનાનું, અથવા સર્વ પ્રકારના વિભાવ વિનાનું કેવળ સ્વભાવ સ્વરૂપ પોતે છે, એવું જયારે પોતાના લક્ષ્ય ઉપર આવી ગયું, જ્ઞાનમાં આવી ગયું, પછી કોઈ દશાની ચિંતા નથી રહેતી, ન તો શુદ્ધોપયોગની ચિંતા રહે છે, ન તો કેવળ જ્ઞાનની ચિંતા રહે છે, મુમુક્ષુની ભૂમિકામાં પર્યાયની ચિંતા, પર્યાય આશ્રિત પણ કરાવતી હોવાથી એને દુષ્ટ ચિંતા કહીએ, દુશ્ચિંતા મટે છે, અહીંથી મટે છે.
હજી નથી મળતું એવું આર્તધ્યાન વગેરે પણ પરિણામમાં
ના નથી થતું. પછી એમ થાય છે કે મારામાં ક્યાં મેળવવું છે, હું પૂર્ણ છું, જે જ્ઞાનમાં આવ્યો છું એ તો હું પૂર્ણ છું, પછી મારે શું મેળવવાનું છે, મારે કઈ મેળવવાનું નથી એવો હું છું, એવું જે જોર અને એવું જે પરિણમન, એ જ પરિણમનને વિકસિત કરી નાખે છે. હવે ગાડી જયારે ગેરમાં છે અને ફૂલ્લી સ્પીડમાં છે, પછી સ્ટેશન કેમ ન આવ્યું એ ચિંતા થાય છે કોઈ દિવસ? દ્રષ્ટિના વિષય ને અનુસરીને છે, એને દ્રષ્ટિનું જોર કહેવાય છે. સ્વાભાવિક છે, ન થાય ન થવી જોઈએ એમ કહેવાનો આશય પણ નથી, પણ ચિંતા કરીને બેસી રહેવાનું નથી. જે વિધિએ કાર્ય થતું હોય તે વિધિએ કાર્ય કરવું જોઈએ. આકુલતા છે, બીજું બધું નિરાકુલ સ્વરૂપ પણ છે, અને સુખધામ બે છે, બે ની વિદ્યમાનતા છે, સ્વાભાવિક જ છે, કે ઉનાળામાં બહાર નીકળેલો માણસ છાંયે ચાલવાનો છે, જાણી જોઈને કોણ તડકે ચાલવાનું છે? એ બાજુ છાંયો નહીં, અડધા રસ્તે છાંયો પડતો હોય મકાન ની હાર હોય, અડધો રસ્તો તડકો હોય તો ક્યાં હાલે? છાંયે છાંયે હાલે ઉનાળામાં કે તડકે તડકે હાલે? ગુરુદેવના શબ્દોમાં કહીએ તો અંશે રાગ નો અભાવ કરીને નિર્ણય થયો છે. 144 કાઠા પ્રવચન શતાબ્દી અંક લખાણ 2-3 50 વર્ષ પહેલા એ બધી વાતો કહેવાની છે. આજે 49 વર્ષ થયા, 1.5 સદી થઈ ગઈ, બધી વાતો બહાર પડેલી છે.
ત્યાં અનંત અનુબંધી ની વિદ્યમાનતા હોવા છતાં અંશે રાગ નો અભાવ કરીને જે શબ્દ ગુરુદેવ વાપર્યો
છે પણ અભાવ એટલા માટે કે આલંબન અંશે છોડ્યું છે. સદભાવ તો આલંબન ને લઈને છે, એકત્વની દશામાં પૂરેપૂરું આલંબન છે. અને આલંબન અંશે છોડ્યું છે એ અપેક્ષા એ અભાવ છે. કેમ કે જ્ઞાન વેદનમાં આલંબને જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યો છે, આધારે નિર્ણય કર્યો છે,
આધાર બદલાઈ ગયો,
આધાર ફેર કર્યો છે. અનાદિનો રાગનો આધાર છોડ્યો નથી, આવ્યો કર્યો છે ઘણો, પંચમહાવત સમિતિ ગુપ્તિ શાસ્ત્ર સાથે બધું કર્યું છે, રાગ નો આધાર છોડ્યા વિના જ કર્યો છે. રાગ નો આધાર પહેલો વહેલો સ્વરૂપ નિશ્ચયના કાળમાં અંશે છોડ્યો, માટે અંશે રાગ નો અભાવ એવો શબ્દ વાપર્યો એ દેખાડવા માટે.
ઈ સમય અંશે કેમ કહેવાય? ઈ સમય પૂરતું તો
અંશે એટલા માટે કે જે સાવ એકત્વ નથી ગયું, મિથ્યાત્વ ને એકત્વ ને અનંતાનું મંદિર ને બધા પરિણામ ઉભા છે. પણ અનુભવ ગોચર પણે ચોખ્ખો જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો છે. અનુભવ ગોચર પણે કહી શકે છે કે મારો આ નિર્ણય મારા જ્ઞાનના આધારે થયેલો છે, કોઈના આધારે નથી થયો, શાસ્ત્રના આધારે નથી થયો, દેવગુરુ શાસ્ત્રના કહેવાથી નથી થયો, હું સિદ્ધ સમાન છું એવો નિર્ણય મારા જ્ઞાનના આધારે કર્યો છે, કોઈના આધારે નથી કર્યો. સંમુક્તામાં આવીને કર્યું ને, કેમ કે જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન વિશેષ એ બાજુ આવી ત્યારે જ્ઞાન વેદન ને ગ્રહણ કર્યું ને. જ્ઞાન સામાન્ય ઉપર જ્ઞાન વિશેષ આવીને પકડ્યું કે નહીં, તો હળ્યું કે ન હળ્યું, તો એ સન્મુખ થયું કે ન થયું, જ્ઞાન જ્ઞાન ને સન્મુખ થયું ન થયું? કે જો જ્ઞાન ને સન્મુખતામાં એ નિર્ણય થયો છે તો એ સન્મુખતા એને બીજ જ્ઞાન કહે છે. શ્રીમદજી એક જગ્યાએ બીજ જ્ઞાન કહે છે. આના નિયમથી સંસ્કાર પડે છે, એની ચર્ચા તો આપણે ઘણી ચાલી ગઈ કે સંસ્કાર કોઈ બી નિર્મૂળ થતા નથી. ધ્રુવના સંસ્કાર ધ્રુવ જાઓ
બરાબર
પકડાય, નિશંક ચાલતા જ્ઞાનમાં જ્ઞાન સામાન્યના વેદન થયું, વેદનપણું શું છે, વેદક સ્વભાવ શું છે, પ્રત્યક્ષપણું શું છે, પ્રત્યક્ષ સ્વભાવ શું છે, વેદન નિર્વિકલ્પ હોવાથી નિર્વિકલ્પણું શું છે, નિર્વિકલ્પ સ્વરૂપ શું છે, બધું આવે છે.
એકાકાર પણ કેમ ત્યાં નહીં,
એટલી એકાગ્રતા નથી. ચારિત્રમાં મારા ચાલુ છે અને એનું એકત્વ પણ ચાલુ છે, સર્વકલ્પ દશામાં થાય છે. એટલે અંશ છે, પૂરેપૂરો નિર્વિકલ્પ છે, વિકલ્પ ચાલે.
ઉદ્યોગની એકાગ્રતા એટલી હોય છે,
વિચારની દશામાં છે. ઘણા વર્ષ પહેલાના આ બધું સમજણ આવતો થયો ત્યારે જૂના આત્મધર્મ લઈને વાંચ્યા હતા, એમાં એક આત્મધર્મમાં એ વિષય ઉપર એવો હોય કે આવો નિર્ણય જીવ ચિત્તની અંતર્મુખ વિચારધારામાં કરે છે, એવો શબ્દ વાપર્યો છે. પણ એ કંઈ યાદ રાખ્યું નથી કે કયા આત્મધર્મમાં આવ્યો છે, પણ વાંચો ત્યારે તો બરાબર ખ્યાલ હોય કે અહીંયા શું કહેવા માગે છે. જે શબ્દો વાંચ્યા એ વખતે ખ્યાલ હોય અહીંયા શું કહેવા માગે છે, ચિત્તની અંતર્મુખ વિચારધારા નિર્ણય થાય છે, એમ લીધું છે. મિત્ર વિચારધારા તો બહિર્મુખ હોય છે, હું મુખ્યું જીવ, પણ અહીંયા એવો શબ્દ વાપર્યો છે કે વિચારધારા પણ છે અંતર્મુખ પણ છે. કેટલો અંશ રાગનો અભાવ લીધો છે, હું શું થયું કે નિર્ણય થયા વિના સંમુખતાનો પુરુષાર્થ નહીં થાય. જે પુરુષાર્થ થશે ને એ વિરુદ્ધ દિશામાં થશે, પછી એ શુભ ભાવમાં જ આગળ વધવાનો, જાણકારીમાં આગળ વધવાનો, એટલે દૂર જ જવાનો. ઉલટી દિશાનો આગળ વધી જાય એટલે દૂર જ જવાનો, જૂના થવાનો જોખમ આ કારણે છે, દૂર ગયો જાય છે.
વેદનની જાતિ તો એક જ,
જાતિ એક હોય તો જ ઓળખાણ આવે ને, નહીં તો સ્વરૂપ ને સ્વભાવ ની ઓળખાણ ક્યાંથી આવે? ખરેખર તો એની અંદર જ્ઞાન સ્વભાવ જ છે. ગુરુદેવતા અને ભગવાન આત્મા જ કહે છે, બોલી આપણે આટલું જુદું પાડીએ છીએ. ગુરુદેવનું તો એટલું બધું વજન છે કે એ જ ભગવાન આત્મા છે. તમે તારું દ્રવ્ય જ અનુભવમાં આવે છે, સ્વભાવ કહેતા સ્વભાવ શબ્દ નથી વાપરતા ગુરુદેવ.